એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ જ્ઞાનના ચાહકોનું આજના વિચાર મંથનમાં સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે. ડૉક્ટર વેઇન ડાયર કૃત જાગૃતિની શક્તિ, એટલે કે ધ પાવર ઓફ અવેકનિંગ.
નમસ્કાર. અને આ પુસ્તક ખરેખર આજના સમયમાં બહુ જ સુસંગત છે. આપણે જોઈએ છીએ ને, ઘણીવાર લોકો ભૌતિક રીતે તો બધું મેળવી લે છે, સફળ થઈ જાય છે.
હા, એકદમ.
સફળતાની સીડીઓ ચડી જાય છે,
બરાબર.
પણ પછી મનમાં ક્યાંક એક ખાલીપો, એક અજંપો રહી જાય છે, જાણે કંઈક કંઈ ખૂટે છે.
ડોક્ટર ડાયર આને બહુ સરસ રીતે કહે છે, દૈવી અસંતોષ.
ઓહ, દૈવી અસંતોષ.
હા, ડિવાઇન ડિસકન્ટેન્ટ.
હા.
અને આ પુસ્તક એટલે એ અસંતોષના મૂળમાં જાય છે, અને ત્યાંથી આંતરિક શાંતિ અને જીવનનો સાચો અર્થ, આપણો સાચો રોલ અને ગોલ શું હોઈ શકે એ શોધવાનો રસ્તો બતાવે છે. બરાબર કહ્યું. એટલે એ સમજાવે છે કે આપણે કેવી રીતે પેલી બાહ્ય સિદ્ધિઓ પાછળની દોડમાંથી, જે અહંકાર સંચાલિત જીવન છે, એમાંથી એક વધુ ઊંડા આત્મા માર્ગદર્શિત જીવન તરફ જઈ શકીએ.
અને આ કોઈ નાની સૂની વાત નથી.
ના, બિલકુલ નહીં. આ તો આખી જીવન જીવવાની દૃષ્ટિ જ બદલવાની વાત છે. તો ચાલો આજે આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ જાગૃતિ ખરેખર છે શું.
ચોક્કસ. પણ એ પહેલા મને લાગે છે કે લેખકને પણ થોડા સમજવા જરૂરી છે. ડૉક્ટર વેઇન ડબલ્યુ ડાયર 1940થી 2015 સુધી એ માત્ર લેખક નહોતા, ખરેખર એક પ્રેરણા સ્ત્રોત હતા.
હા, મેં સાંભળ્યું છે એમને પ્રેરણાના પિતા પણ કહેતા હતા.
બરાબર. અને રસપ્રદ વાત એ છે કે એમની શરૂઆત એકેડેમિક અને મનોચિકિત્સક તરીકે થઈ હતી. કાઉન્સેલિંગમાં ડોક્ટરેટ કરેલું વેઇન સ્ટેટ યુનિવર્સિટીમાંથી.
હા, અને એમનું અંગત જીવન પણ સંઘર્ષોથી ભરેલું હતું, નહીં? અનાથાશ્રમમાં ઉછેર, મુશ્કેલીઓ અને એ બધા પર વિજય મેળવીને તેઓ આ સ્થાને પહોંચ્યા. એટલે એમની વાતોમાં એક એક પ્રામાણિકતાનો રણકો આવે છે.
સાચી વાત. એ ખાલી થિયરી નહોતી કહેતા, પોતાના અનુભવનો નિચોડ હતો. અને એમની કરિયરમાં પણ એક મોટો બદલાવ આવ્યો. શરૂઆતમાં એમના પુસ્તકો જેમ કે યોર એરોનિયસ ઝોન્સ એ વધુ મનોવૈજ્ઞાનિક હતા.
હા, એ પુસ્તક પણ બહુ પ્રખ્યાત થયું હતું.
થયું હતું. પણ પછી ધીમે ધીમે તેઓ ગહન આધ્યાત્મિકતા તરફ વળ્યા. અને મને લાગે છે કે આ જ એમની ખાસિયત છે.
કઈ રીતે?
એમણે પશ્ચિમી મનોવિજ્ઞાનની જે સમજ હતી એને પૂર્વના દર્શન, તાઓવાદ, વેદાંત એ બધા જ્ઞાન સાથે બહુ સુંદર રીતે જોડી. એટલે પશ્ચિમના લોકો માટે પણ આધ્યાત્મિકતાના જે ગૂઢ ખ્યાલો હતા એ સમજવા સહેલા બન્યા.
એટલે એમણે એક સેતુ, એક બ્રિજ જેવું કામ કર્યું.
એકદમ. મનોવિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે. અને તેઓ પોતે પોતાની યાત્રા વિશે ખુલ્લીને વાત કરતા, પેલી મહત્વાકાંક્ષાથી અર્થપૂર્ણતા તરફની સફર. આનાથી એમની વિશ્વસનીયતા વધી.
ખૂબ સરસ. ચાલો તો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. જાગૃતિની શક્તિનો મુખ્ય સૂર શું છે? એમનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
એ છે કે આપણી સાચી ખુશી, શાંતિ, સંતોષ એ બધું બહારની વસ્તુઓ ભેગી કરવામાં કે પદવીઓ મેળવવામાં નથી.
તો શેમાં છે?
એ છે આપણી અંદર રહેલા સાચા સ્વ સાથે જોડાવામાં. ડાયર કહે છે કે આપણે મોટાભાગનો સમય અહંકાર, એટલે કે એક ખોટા સ્વ દ્વારા જીવીએ છીએ. અને આ ખોટું સ્વ શેના પર ટકેલું છે? ભય, અલગતા અને ક્યારે પૂરી ન થાય એવી ઈચ્છાઓ પર. અને જાગૃતિ આમાં ક્યાં આવે છે? જાગૃતિ એટલે શું?
જાગૃતિ એટલે આ ખોટા સ્વનો જે ભ્રમ છે એમાંથી બહાર આવવું, અને આપણા સાચા સ્વ એટલે કે આપણો આત્મા, જે પ્રેમ, એકતા અને અનંત શક્યતાઓનો સ્ત્રોત છે, એની સાથે જોડાવું. અને આ કોઈ, મતલબ કે ખાલી બુદ્ધિની રમત નથી.
ના, એ તો સમજાય છે. આ તો આપણી ચેતનાનું, આપણી સમજનું એક ગહન પરિવર્તન છે. એમ સમજો કે જાણે વર્ષોથી બંધ પડેલી બારી પરથી ધૂળ સાફ થાય અને બહારનું દૃશ્ય એકદમ સ્પષ્ટ દેખાવા લાગે.
વાહ, સરસ ઉદાહરણ આપ્યું. એટલે આપણી વાસ્તવિકતાને જોવાની રીત જ બદલાઈ જાય.
બિલકુલ. અનુભવવાની રીત બદલાઈ જાય.
તો પેલો જે દૈવી અસંતોષની વાત કરી, એ ખરેખર તો આત્માનો પુકાર છે એમ કહેવાય કે ભાઈ હવે આ બારી સાફ કરવાનો સમય થઈ ગયો છે.
એકદમ. ડાયર એ જ કહે છે, પેલો ખાલીપો, પેલી બેચેની, એ કોઈ પ્રોબ્લેમ નથી, એ એક સિગ્નલ છે. આત્મા આપણને કહી રહી છે કે આપણી અત્યારની જીવનશૈલી, આપણા અત્યારના રોલ અને ગોલ એ આપણા આંતરિક સત્ય સાથે હવે મેચ નથી થતા.
એટલે પુસ્તક આ સવાલનો જવાબ શોધવામાં મદદ કરે છે કે પેલી મહત્વાકાંક્ષા, સ્પર્ધા અને બસ ભેગું કરવાની જિંદગીમાંથી અર્થપૂર્ણ, જોડાયેલી અને સેવાની જિંદગી તરફ કેવી રીતે જવું. આ જ મુખ્ય રોલ અને ગોલનો શિફ્ટ છે, નહીં?
બરાબર, આ જ મુખ્ય બદલાવ છે. અને જવાબ બહાર નથી શોધવાનો.
હા, સંજોગો બદલવામાં નહીં, પણ અંદર પરિવર્તન લાવવામાં છે.
એકદમ સાચું. આખી યાત્રા જ આંતરિક છે, આપણા સાચા સ્વભાવ પ્રત્યે જાગૃત થવાની. મૂળભૂત રીતે તો આપણે સૌ આધ્યાત્મિક જીવો છીએ, જે આ ભૌતિક શરીરમાં અનુભવ લઈ રહ્યા છીએ. પણ આપણે આ વાત ભૂલી જઈએ છીએ.
અને પોતાને શું માની લઈએ છીએ?
પોતાને ફક્ત આ શરીર, આ મન, આ પદ, આ સંપત્તિ, આ બધા સાથે જોડી દઈએ છીએ. અને આ જ અહંકાર છે, આ જ ખોટું સ્વ છે. અને મોટાભાગનું દુઃખ, મોટાભાગની પીડા આ ખોટી ઓળખમાંથી જન્મે છે.
તો પુસ્તક આખી યાત્રા કઈ રીતે કરાવે છે? મતલબ સ્ટેપ બાય સ્ટેપ અહંકારને ઓળખવાથી શરૂ કરીને ક્યાં લઈ જાય છે?
પુસ્તક પહેલાં તો આપણને અહંકારના જે જુદા જુદા રૂપો છે, એની જે ભ્રમણાઓ છે, એનાથી પરિચિત કરાવે છે. પછી આપણા અંદરથી જે આત્માનો સૂક્ષ્મ અવાજ આવે છે, એને કેવી રીતે સાંભળવો એ શીખવે છે.
અને અંતે?
અને અંતે આપણું જીવન સૃષ્ટિના જે સાર્વત્રિક સિદ્ધાંતો છે, જેમ કે પ્રેમ, કરુણા, હેતુ, સેવા, એની સાથે કેવી રીતે સંરેખિત કરવું એ સમજાવે છે. એટલે આ પુસ્તક ખરેખર એવા દરેક માટે છે જે જીવનમાં કંઈક વધુ ઊંડું શોધી રહ્યા છે,
જે સફળ થઈને પણ અધૂરપ અનુભવે છે.
હા, અથવા જેઓ પોતાના જીવનના અત્યારના રોલ અને ગોલ પર સવાલ ઉઠાવી રહ્યા છે, એમના માટે પણ. પુસ્તકનો અંતિમ ઉદ્દેશ્ય એ છે કે આપણે પોતાને ફક્ત એક મર્યાદિત, બીજાઓથી અલગ વ્યક્તિ તરીકે જોવાનું બંધ કરીએ
અને
પોતાની જાતને અનંત ચેતનાના એક અભિવ્યક્તિ તરીકે ઓળખીએ.
વાહ, આ તો ખરેખર બહુ મોટો વિચાર છે. ચાલો તો હવે પુસ્તકના જે મુખ્ય વિભાગો કે વિચારો છે એમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ ખોટા સ્વ એટલે કે અહંકારની રચનાથી.
હા, ડાયર પહેલા તો એ સ્પષ્ટ કરે છે કે અહંકાર એટલે ખાલી ઘમંડ કે અભિમાન નહીં, એ એનાથી વધુ સૂક્ષ્મ છે. અહંકાર એ આપણી ચેતનાનો એ ભાગ છે જે ફક્ત ભૌતિક જગત, જે દેખાય છે, જે માપી શકાય છે, એની સાથે જ પોતાની ઓળખ જોડે છે.
અને એની મુખ્ય માન્યતાઓ કઈ છે? એ કહે છે ને કે 6 મુખ્ય માન્યતાઓ છે જે આપણને બાંધી રાખે છે.
હા, 6 મુખ્ય માન્યતાઓ. પહેલી, મારી પાસે જે છે, મારી સંપત્તિ, મારી વસ્તુઓ, તે હું છું.
એટલે આપણી ઓળખ આપણી માલિકીની વસ્તુઓ સાથે જોડાઈ જાય છે.
બરાબર. બીજી, હું જે કરું છું, મારી સિદ્ધિઓ, મારો હોદ્દો, મારો વ્યવસાય, તે હું છું.
આ પણ બહુ સામાન્ય છે. લોકો પૂછે તમે શું કરો છો અને એના જવાબથી જ આપણી ઓળખ બંધાઈ જાય.
ત્રીજી, બીજા લોકો મારા વિશે જે વિચારે છે, મારી પ્રતિષ્ઠા, લોકો મને કેવો ગણે છે, તે હું છું. આ તો તમે જુઓ આજના સોશિયલ મીડિયાના જમાનામાં કેટલી બધી હાવી થઈ ગઈ છે ને.
સાચી વાત છે, જાણે બીજાની લાઇક્સ અને કમેન્ટ્સ જ આપણું મૂલ્ય નક્કી કરે છે. અને બાકીની ત્રણ?
ચોથી, હું બીજા બધાથી અલગ છું, હું જુદો, તમે જુદા. આ માન્યતા જ સરખામણી, સ્પર્ધા, ઈર્ષા આ બધાનું મૂળ છે.
પાંચમી,
મારા જીવનમાં જે ખૂટે છે તેનાથી હું અલગ છું. એટલે કે હંમેશા એક અભાવની સ્થિતિમાં જીવવું, મારી પાસે આ નથી, પેલું નથી, હંમેશા કંઈક કમી છે.
અને છઠ્ઠી, સૌથી મૂળભૂત,
હા, સૌથી પાયાની, હું ભગવાનથી કે પછી કહો કે સાર્વત્રિક સ્ત્રોતથી અલગ છું. જાણે કે પેલી દૈવી શક્તિ ક્યાંક બહાર છે, આપણામાં નથી. આ સૌથી મોટો ભ્રમ છે.
અને આ બધી માન્યતાઓનું પરિણામ શું આવે છે?
પરિણામ સતત સંઘર્ષ, ચિંતા, ડર, ગુમાવવાનો ડર, નિષ્ફળ જવાનો ડર, લોકો શું કહેશે એનો ડર, સંબંધોમાં ખટરાગ. આ જ દુઃખ અને એકલતાની લાગણીનું મૂળ છે. આપણો રોલ અને ગોલ બસ આ ડર અને અભાવને દૂર કરવા પૂરતો જ રહી જાય છે.
તો આ અહંકારની જે મજબૂત પકડ છે એમાંથી છૂટવાનો માર્ગ ક્યાંથી શરૂ થાય? ડાયર પેલી ક્વોન્ટમ લીપ કે જાગૃતિના સાધની વાત કરે છે, એ શું છે?
હા, એના માટે તેઓ મનોવૈજ્ઞાનિક કાલ જંગના એક ખ્યાલનો ઉલ્લેખ કરે છે, જીવનનો બીજો પ્રહર. એફ્ટરનૂન ઓફ લાઈફ.
એટલે
જંગ કહે છે કે જીવનનો પહેલો ભાગ, યુવાનીનો સમય, આપણે મોટેભાગે બાહ્ય જગતમાં આપણું સ્થાન બનાવવામાં લગાવી દઈએ છીએ. કરિયર, કુટુંબ, ઘર, સંપત્તિ વગેરે.
હા, જાણે બહારની દુનિયામાં ગોઠવાઈ જઈએ.
બરાબર. પણ પછી જીવનના વધ્ય ભાગમાં એક સમય એવો આવે છે જ્યારે આપણું ધ્યાન અંદર તરફ વળવા માંડે છે. પેલી બહારની દોડ થોડી શાંત પડે છે.
અને આ અંદર તરફનું વળવું એ ઘણીવાર કોઈ મોટી ઘટના પછી થાય છે, નહીં? કોઈ કટોકટી, જેમ કે સ્વાસ્થ્યની સમસ્યા, નોકરી જવી, કોઈ સંબંધ તૂટવો.
હા, એવો બની શકે. અથવા તો પેલો જે સતત રહેતો દૈવી અસંતોષ છે એ જ આપણને અંદર જોવા મજબૂર કરે છે. અને અહીં ડાયરનો સંદેશ બહુ જ પોઝિટિવ છે. એ કહે છે કે આ બેચેની કે કટોકટીને નેગેટિવ રીતે ન જુઓ, એને શ્રાપ ન માનો.
તો શું માનીએ?
એને આપણી આત્માનો સંકેત માનો, એક વેકઅપ કોલ. આપણી અંદરની સત્તા આપણને કહી રહી છે કે બસ, હવે જૂનો રસ્તો પૂરો થયો, હવે એક નવા વધુ અર્થપૂર્ણ માર્ગે વળવાનો સમય છે. આ એક આધ્યાત્મિક આમંત્રણ છે, આપણા જીવનના રોલ અને ગોલને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું આમંત્રણ.
સરસ. તો આ આમંત્રણ સ્વીકારી લીધું, હવે પરિવર્તન લાવવું છે, ચેતનામાં પેલો બદલાવ લાવવો છે. એના માટે ડાયર કયા સાધનો, કઈ પદ્ધતિઓ આપે છે? શ્રોતાઓને આમાં ચોક્કસ રસ પડશે.
હા, ચોક્કસ. ડાયર ઘણા પ્રેક્ટિકલ ટૂલ્સ આપે છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું છે હાજરીની શક્તિ, પાવર ઓફ પ્રેઝન્સ. એટલે કે વર્તમાન ક્ષણમાં, આ પળમાં પૂરેપૂરા હાજર રહેવું.
ભૂતકાળના વિચારો કે ભવિષ્યની ચિંતાઓમાં નહીં.
બરાબર. એમાં ખોવાયેલા રહેવાને બદલે અત્યારે શું થઈ રહ્યું છે આપણી આસપાસ અને આપણી અંદર, એના પ્રત્યે સજાગ થવું. આ જ એમ કહેવાય કે જાગૃત ચેતનાનો દરવાજો છે.
પણ મન તો બહુ ચંચળ છે, એ તો ભાગતું જ રહે છે.
સાચી વાત. એટલે જ તો અભ્યાસની જરૂર પડે છે. બીજું સાધન છે સ્વ ખ્યાલ બદલવો. એટલે કે આપણે આપણી જાત વિશે જે માન્યતાઓ બાંધી દીધી છે, જે લેબલ લગાવી દીધા છે.
જેમ કે
હું તો ગુસ્સાવાળી જ છું, હું ક્યારે સફળ નહીં થાઉં, મારા નસીબ જ ખરાબ છે. આવા જે નકારાત્મક લેબલ છે એમને ઓળખીને છોડવાના છે.
અને એની જગ્યાએ
આપણી સાચી આધ્યાત્મિક પ્રકૃતિનું સમર્થન કરવાનું છે. એફર્મેશન્સ, જેમ કે હું શાંત સ્વરૂપ છું, મારામાં અનંત શક્તિ છે, હું દૈવી અંશ છું.
વિચારોની શક્તિ વિશે પણ ડાયર ઘણું કહે છે, નહીં? એમનું પેલું પ્રખ્યાત વાક્ય.
હા, એ તો એમના શિક્ષણનો કેન્દ્રવર્તી વિચાર છે, માઇન્ડ પાવર. આપણા વિચારો જ આપણી વાસ્તવિકતા ઘડે છે. અને આ કોઈ ઉપરછલ્લી પોઝિટિવ થિંકિંગની વાત નથી.
ના, એનાથી ઊંડું છે.
હા, આ ઊંડી સમજ છે કે આપણું આંતરિક જગત, આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણી ભાવનાઓ, એ આપણી બહારની દુનિયાને, આપણા અનુભવોને સીધી અસર કરે છે. એટલે પહેલું પગલું છે આપણા વિચારોના સાક્ષી બનવું.
સાક્ષી બનવું એટલે કે એમને જોવું.
હા, એમને જોતા શીખવું, એમનાથી દૂર રહીને. અને પછી સભાનપણે ડર, અભાવ, ટીકા, ગુસ્સાના વિચારોને બદલે શાંતિ, વિપુલતા, પ્રેમ, કરુણાના વિચારો પસંદ કરવાના છે. એમનું પેલું વાક્ય તમે યાદ કર્યું એ જ, જ્યારે તમે વસ્તુઓને જોવાની રીત બદલો છો ત્યારે તમે જે વસ્તુઓ જુઓ છો તે બદલાઈ જાય છે.
અદ્ભુત. આ વિચાર જ કેટલો એમ્પાવરિંગ છે. બીજું, પેલું જતું કરવું અને શરણાગતિવાળો મુદ્દો, લેટિંગ ગો એન્ડ સરેન્ડરિંગ. આ શબ્દો સાંભળીને ઘણીવાર નબળાઈનો ભાવ આવે છે, હાર માની લેવા જેવું લાગે.
પણ ડાયર એને બિલકુલ અલગ દૃષ્ટિથી જુએ છે. જતું કરવું અને શરણાગતિ એટલે હાર માનવી નહીં, પણ એનો અર્થ છે બિનજરૂરી નિયંત્રણ છોડવું, દરેક વસ્તુ આપણા કહ્યા મુજબ જ થવી જોઈએ એવો આગ્રહ છોડવો, હંમેશા હું સાચો સાચી જ છું એ સાબિત કરવાની જરૂરિયાત છોડવી.
પરિસ્થિતિ જેવી છે એને સ્વીકારવી.
હા, અને જીવનનો જે પ્રવાહ છે, જે એક ઉચ્ચ બુદ્ધિ કામ કરી રહી છે, એના પર વિશ્વાસ કરવો. આ ખરેખર નબળાઈ નથી, શક્તિ છે. કારણ કે સતત લડતા રહેવામાં, પ્રતિકાર કરવામાં આપણી શક્તિ વેડફાય છે, જ્યારે સ્વીકૃતિ આપણને શાંતિ અને સ્પષ્ટતા આપે છે.
અને આ બધું કરવા માટે મૌન અને ધ્યાન કેટલા મદદરૂપ થઈ શકે?
અત્યંત. મૌન અને ધ્યાન એ ચાવી છે અહંકારનો, જે સતત ઘોંઘાટ મનમાં ચાલ્યા કરે છે એને શાંત પાડવા માટે. કારણ કે જ્યારે મન શાંત થાય છે ત્યારે જ આપણે આપણા ઉચ્ચ સ્વ સાથે, આપણા આંતરિક માર્ગદર્શન સાથે જોડાઈ શકીએ છીએ.
એ મૌનમાં જવાબો મળે છે.
હા, એ મૌનમાં જ સ્ત્રોતમાંથી પ્રેરણા અને સાચી સમજ, સાચી દિશા મળે છે.
અને છેલ્લે પેલો ઈરાદો, એટલે કે ઇન્ટેન્શનનો કોન્સેપ્ટ.
હા, સ્ત્રોત ઉર્જા, ઈરાદો, ઇન્ટેન્શન સાથે જોડાણ. ડાયર કહે છે કે ઈરાદો એટલે ખાલી આપણી ઈચ્છાશક્તિ નહીં, એ એક સાર્વત્રિક રચનાત્મક ઉર્જાનું ક્ષેત્ર છે. આપણે જે કંઈ સર્જન કરવા માંગીએ છીએ એનો ઈરાદો આ ક્ષેત્રમાં પહેલેથી જ હાજર છે.
તો આપણે શું કરવાનું છે?
આપણે આપણી વ્યક્તિગત ઈચ્છાઓને આ સાર્વત્રિક ગુણો, જેમ કે પ્રેમ, દયા, સુંદરતા, શાંતિ, વિપુલતા સાથે જોડવાની છે. જ્યારે આપણો ઈરાદો આ ઉચ્ચ ગુણો સાથે સંલેખિત થાય છે, ત્યારે આપણે પેલી શક્તિશાળી ઉર્જા સાથે જોડાઈ જઈએ છે.
અને
પછી વસ્તુઓ જાણે આપોઆપ થવા લાગે છે, સહેજતાથી. આપણે જેને સમકાલીનતા કે સિન્ક્રોનિસિટી કહીએ છે, એવા અનુભવો થવા લાગે છે. આપણો સાચો રોલ અને ગોલ વધુ સ્પષ્ટ થવા લાગે છે.
આ બધા સાધનોનો ઉપયોગ કરીને આપણે ધીમે ધીમે જાગૃત જીવન તરફ આગળ વધીએ છીએ. અને અહીં પેલો મુખ્ય બદલાવ આવે છે, મહત્વાકાંક્ષાથી અર્થ તરફ, એમ્બિશન ટુ મીનિંગ. આ મુદ્દો જરા વધુ વિસ્તારથી સમજાવો ને, કારણ કે આજના જમાનામાં તો મહત્વાકાંક્ષાને બહુ મહત્વ અપાય છે.
ચોક્કસ. અને આ ડાયરના કામનો મને લાગે છે કે સૌથી મહત્વનો ભાગ છે, જે સીધો આપણા જીવનના રોલ અને ગોલ સાથે જોડાયેલો છે. મહત્વાકાંક્ષા એટલે શું? એ અહંકારની દોડ છે.
શેના માટેની દોડ?
વધુ મેળવવાની, વધુ પૈસા, વધુ મોટો હોદ્દો, વધુ લોકોની પ્રશંસા, વધુ વસ્તુઓ. અહંકાર હંમેશા વધુ માંગે છે. ડાયર કહે છે કે આ દોડનો ક્યારેય અંત નથી આવતો. તમે એક લક્ષ્ય સુધી પહોંચો, થોડું સુખ મળે, પણ એ ક્ષણિક હોય છે. પછી અહંકાર નવું લક્ષ્ય બતાવે છે. અંતે તો ખાલી પોજ રહે છે, કારણ કે અહંકાર ક્યારેય સંતુષ્ટ થતો જ નથી.
તો પછી અર્થપૂર્ણતા એટલે શું? મીનિંગ?
અર્થપૂર્ણતા અંદરથી આવે છે. એ હું શું મેળવી શકું એના પર કેન્દ્રિત નથી, એ હું શું આપી શકું એના પર કેન્દ્રિત છે. એ પોતાના જીવનનો એક ઉચ્ચ હેતુ શોધવાની વાત છે, અને એ હેતુ મુજબ જીવવાની વાત છે.
એટલે મુખ્ય પ્રશ્ન બદલાઈ જાય છે.
હા, મુખ્ય પ્રશ્ન મને શું મળશેથી બદલાઈને હું કેવી રીતે ઉપયોગી થઈ શકું, હું મારા જીવન દ્વારા, મારી શક્તિઓ દ્વારા કેવી રીતે સેવા કરી શકું, એ બની જાય છે. જ્યારે આ બદલાવ આવે છે, ત્યારે આપણે મહત્વાકાંક્ષાના માર્ગથી હટીને અર્થપૂર્ણતાના માર્ગ પર આવીએ છીએ.
એટલે કે જીવનનો ગોલ જ બદલાઈ જાય છે. સિદ્ધિઓ ભેગી કરવાને બદલે સેવા અને યોગદાન આપવાનો બની જાય છે. અને ડાયર કહે છે કે આમાં જ સાચું સુખ છે.
હા, એમના મતે આમાં જ સાચું, ટકાઉ અને ઊંડું સુખ છે. એ દ્રઢપણે માને છે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે, આપવાના ભાવથી સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે બ્રહ્માંડ જાણે આપણને મદદ કરવા લાગે છે.
કઈ રીતે?
જરૂરી સાધનો, જરૂરી લોકો, જરૂરી સંપત્તિ, જે કંઈ જોઈતું હોય એ જાણે આપોઆપ આપણી પાસે આવવા લાગે છે. વિપુલતા, આનંદ અને સંતોષ પછી સંઘર્ષ કરીને મેળવવા નથી પડતા, એ સહજતાથી આવે છે, કારણ કે આપણે સાર્વત્રિક પ્રવાહ સાથે જોડાઈ ગયા હોઈએ છીએ.
તો આવું જાગૃત જીવન જીવનાર વ્યક્તિમાં કેવા લક્ષણો દેખાય? આપણે કેવી રીતે ઓળખી શકીએ કે કોઈ આ માર્ગ પર છે?
આવા વ્યક્તિમાં એક ઊંડી આંતરિક શાંતિ વર્તાય છે. એમનામાં ઉતાવળ કે અજંપો ઓછો હોય છે. બધા જીવો પ્રત્યે, પછી એ માણસ હોય કે પશુ પક્ષી કે પ્રકૃતિ, એક જોડાણ અને કરુણાનો ભાવ દેખાય છે.
અને બીજાઓ પ્રત્યેનો એમનો વ્યવહાર?
બીજાઓની નાની નાની ભૂલો કાઢવી, ટીકા કરવી, દોષ જોવો, આ વૃત્તિ ઘણી ઓછી થઈ જાય છે. જીવન જીવવું છે એના પ્રત્યે એક આદર અને કૃતજ્ઞતાનો ભાવ જાગે છે. એમનું જીવન પ્રામાણિકતા, પ્રેમ અને એક સ્પષ્ટ હેતુથી જીવાતું હોય એવું લાગે.
અને જીવનમાં જ્યારે દુઃખ કે પડકારો આવે ત્યારે?
એ તો આવવાના જ છે.
હા, એ તો આવવાના જ, પણ એમનો પ્રતિભાવ બદલાઈ જાય છે. ડાયર અહીં પીડા અને દુઃખ વચ્ચેનો તફાવત સરસ રીતે સમજાવે છે.
શું તફાવત છે?
પીડા તો જીવનનો ભાગ છે. શારીરિક કે માનસિક પીડા આવી શકે છે, એ અનિવાર્ય છે. પણ દુઃખ મોટે ભાગે આપણે ઊભું કરીએ છીએ, આપણા પ્રતિકારથી, આપણી આવું ન થવું જોઈએ એવી માન્યતાથી. દુઃખ વૈકલ્પિક છે. જાગૃત વ્યક્તિ પીડાનો અનુભવ કરે છે, પણ એમાં ડૂબી નથી જતી. એ દુઃખી થવાને બદલે પરિસ્થિતિને સ્વીકારીને કરુણા સાથે તેમાંથી પસાર થાય છે.
અને સંબંધોમાં શું ફરક પડે? સંબંધો પણ જરૂરિયાત આધારિત એટલે કે તું મને શું આપી શકે, એમાંથી પ્રેમ આધારિત એટલે કે હું તને શું આપી શકું અથવા આપણે સાથે મળીને કેવી રીતે વિકાસ કરી શકીએ એવા બની જાય છે. બીજા પાસેથી કંઈક મેળવીને પોતાની અધૂરક પૂરવાનો પ્રયાસ બંધ થઈ જાય છે.
ખૂબ સરસ. આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય વિષયો કે સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો ક્યાં ક્યાં કહી શકીએ?
પહેલું અને સૌથી મુખ્ય તો પેલું અહંકાર વિરુદ્ધ આત્મા, ખોટું સ્વ વિરુદ્ધ સાચું સ્વ, આ જ આખા પુસ્તકનો પાયો છે. અહંકાર ડર અને અલગતામાં જીવે છે, આત્મા પ્રેમ અને એકતામાં.
બીજો મહત્વનો મુદ્દો જેની આપણે હમણાં જ વિગતે વાત કરી, મહત્વાકાંક્ષાથી અર્થ તરફ સ્થળાંતર, સફળતાની વ્યાખ્યા બદલવી, મેળવવાથી આપવા તરફ જવું, પોતાના રોલ અને ગોલને ફરીથી તપાસવા, આજના સમય માટે આ બહુ જ અગત્યનો વિચાર છે.
ત્રીજું, વિચાર અને ઇરાદાની શક્તિ. આપણું મન, આપણા વિચારો જ આપણી વાસ્તવિકતા રચે છે. આ સમજ આપણને પીડિત બનવામાંથી સર્જક બનવા તરફ લઈ જાય છે.
ચોથું, અલગતાનો ભ્રમ અને એકતાની વાસ્તવિકતા. આપણે બધા એક છીએ, આ સમજ આવતા જ સ્પર્ધા, ઈર્ષ્યા, ભેદભાવ આ બધું ઓગળવા માંડે છે. સમાજમાં શાંતિ અને સંવાદિતા માટે આ સમજ કેટલી જરૂરી છે ને?
પાંચમું, શરણાગતિ અને જતું કરવાની શક્તિ. સાચી શક્તિ નિયંત્રણ કરવામાં નથી, પણ જીવનના પ્રવાહ પર વિશ્વાસ રાખીને સ્વીકારવામાં છે.
અને છેલ્લે, જે મને બહુ જ ગમ્યું, એ કે જાગૃતિ એ કંઈક નવું બનવાનું નથી, પણ આપણે જે ખરેખર છીએ, જે હંમેશાથી હતા, તેને ઓળખવાનું છે. આપણી અંદર જે દિવ્યતા છુપાયેલી છે તેને ફરીથી પ્રગટ કરવાની યાત્રા છે.
બરાબર. અને આ સાથે એ પણ યાદ રાખવા જેવું કે દુઃખ કે પડકારો શત્રુ નથી, એ શિક્ષક બની શકે છે. એ આપણને ઊંડા સત્ય તરફ દોરી શકે છે.
અને સૌથી અગત્યનું, આ બધી વાતો ખાલી જાણવા માટે નથી,
ના, એને જીવનમાં ઉતારવાની છે.
હા, રોજિંદા જીવનમાં, આપણા કામમાં, આપણા સંબંધોમાં, આપણી નાની નાની ક્રિયાઓમાં આ જાગૃતિને ઉતારવાની છે, એનું એકીકરણ કરવાનું છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. થોડા એવા અવતરણો પર વાત કરીએ. હા, ચોક્કસ. મને જે સૌથી વધુ ગમે છે અને જેનો આપણે ઉલ્લેખ કર્યો, જ્યારે તમે વસ્તુઓને જોવાની રીત બદલો છો ત્યારે તમે જે વસ્તુઓ જુઓ છો તે બદલાઈ જાય છે. આ સીધી વાત છે કે આપણી દૃષ્ટિ જ આપણી દુનિયા બનાવે છે.
બીજું પહેલું, જેણે મારી ઓળખ વિશેની સમજ જ બદલી નાખી. તમે આધ્યાત્મિક અનુભવ ધરાવતા માનવ નથી, તમે માનવ અનુભવ ધરાવતા આધ્યાત્મિક જીવ છો. આ એક વાક્ય જ કેટલું બધું કહી જાય છે.
હા, આ આપણા મૂળભૂત રોલને સ્પષ્ટ કરે છે. જો આપણું મૂળ સ્વરૂપ જ આધ્યાત્મિક હોય તો પછી આ દુનિયાની ઉથલપાથલ, સફળતા નિષ્ફળતા, એ બધું એક મોટા નાટકના ભાગ જેવું લાગે, આપણો ડર ઓછો થઈ જાય.
ત્રીજું, શાંતિ વિશેનું. શાંતિ એ જીવન જેવું છે તે રીતે પ્રક્રિયા કરવા માટે તમારા મનને ફરીથી તાલીમ આપવાનું પરિણામ છે, નહીં કે તમે જે વિચારો છો તે રીતે.
બરાબર. શાંતિ બહારથી નથી આવતી, એ અંદરથી સ્વીકૃતિમાંથી આવે છે. પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવાને બદલે પરિસ્થિતિ પ્રત્યેના આપણા પ્રતિભાવને બદલવાથી શાંતિ મળે છે.
અને છેલ્લું, અહંકાર વિશે. અહંકાર એ તમારો ખોટો વિચાર છે, જેને તમે માની લીધું છે કે તે તમે છો.
આ સમજવું જ મુક્તિ છે. અહંકાર એ હું નથી, એ તો વિચારો, માન્યતાઓ અને સમાજે આપેલી ઓળખનો એક સંગ્રહ છે જેની સાથે આપણે જોડાઈ ગયા છીએ. આપણે એનાથી પર છીએ. આ જાણવું એ જ અહંકારની પકડ ઢીલી કરવાની શરૂઆત છે.
આ બધા વિચારો બહુ ઊંડા અને પ્રેરક છે, પણ સવાલ એ થાય કે આને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરવું? શું ડાયરેક્ટ કોઈ વ્યવહારુ રીતો પણ બતાવે છે?
હા, બિલકુલ. ખાલી ફિલોસોફી નથી, ઘણી પ્રેક્ટિકલ રીતો છે. જેમ કે સૌથી પહેલું પગલું કહી શકાય માઇન્ડફુલનેસ કે વિચાર અવલોકન.
એટલે કે
દિવસ દરમિયાન જ્યારે પણ યાદ આવે ત્યારે પોતાના વિચારો પ્રત્યે જાગૃત થવું. શું ચાલી રહ્યું છે મનમાં? કયા વિચારો આવે છે? એ અહંકારમાંથી આવે છે કે શાંતિમાંથી? એમના પર કોઈ જજમેન્ટ પાસ કર્યા વગર બસ એમને જોવાના, સાક્ષી ભાવે.
બીજું,
નિયમિત ધ્યાનનો અભ્યાસ. રોજ થોડો સમય, 5 મિનિટ, 10 મિનિટ, જેટલો શક્ય હોય એટલો શાંત બેસવું, આંખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન આપવું અથવા બસ મૌન રહેવું. આનાથી મન ધીમે ધીમે શાંત થાય છે, અહંકારનો અવાજ ઓછો થાય છે અને વિચારો વાસ્તવિકતાને. એટલે મારી પાસે નથી કે મારે જોઈએ છે જેવા અભાવ સૂચવતા વાક્યોને બદલે હું સર્જન કરી રહી છું કે હું આભારી છું એના માટે જે મારી પાસે છે જેવા હકારાત્મક વાક્યોનો પ્રયોગ કરવો, આપણી જાત સાથેનો જે સંવાદ છે એને વધુ પોઝિટિવ બનાવવો.
અને પેલું સેવા અને દયાના કાર્યો.
હા, એ પણ બહુ મહત્વનું છે. કોઈ પણ સ્વાર્થ કે બદલાની અપેક્ષા વગર બીજા માટે કંઈક કરવું, નાનું કામ પણ ચાલે. કોઈને રસ્તો બતાવવો, કોઈના વખાણ કરવા, કોઈને મદદ કરવી, આ આપણને હુંમાંથી બહાર કાઢીને આપણે સાથે જોડે છે. અહંકારની જે સ્વાર્થી વૃત્તિ છે એને તોડે છે.
પછી જતું કરવાની પ્રેક્ટિસ, લેટિંગ ગો, એ કેવી રીતે કરવી?
સભાનપણે. જ્યારે પણ મનમાં કોઈ જૂનો ગુસ્સો, કોઈ રોષ, કોઈ ફરિયાદ યાદ આવે ત્યારે એને પકડી રાખવાને બદલે ઊંડો શ્વાસ લઈને એને છોડી દેવાનો નિર્ણય કરવો. હું આને હવે જવા દઉં છું એ મનમાં કહેવું. આનાથી મનમાં ઘણી નકામી ઉર્જા મુક્ત થાય છે.
અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો.
હા, એ પણ ખૂબ મદદ કરે છે. કુદરત પાસે જવાથી આપણો અહંકાર આપોઆપ નાનો થઈ જાય છે. વૃક્ષો, નદી, પર્વતો, ખુલ્લું આકાશ, એ બધું આપણને વર્તમાન ક્ષણમાં લાવે છે અને બ્રહ્માંડ સાથેના આપણા જોડાણની યાદ અપાવે છે.
અને છેલ્લે કૃતજ્ઞતાનો અભ્યાસ, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ.
હા,
રોજ રાત્રે સૂતા પહેલા અથવા સવારે ઉઠીને મનમાં એવી 5 વસ્તુઓ યાદ કરવી જેના માટે આપણે ખરેખર આભારી છીએ. આપણું સ્વાસ્થ્ય, આપણા સંબંધો, આપણું ઘર, આપણને મળતો ખોરાક, કંઈ પણ. આ નાનકડો અભ્યાસ આપણી દ્રષ્ટિને શું નથી પરથી શું છે પર લાવે છે.
આ બધી રીતો ખરેખર રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે એમ છે, કામના સ્થળે, ઘરમાં, અંગત જીવનમાં.
ચોક્કસ. તણાવ ઓછો કરવામાં, સંબંધો સુધારવામાં અને જીવનના પડકારોનો વધુ શાંતિથી સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
તો આટલી ઊંડી ચર્ચા પછી જો આખા પુસ્તકનો સાર, અંતિમ બોધપાઠ કાઢવો હોય તો શું કહી શકાય? તમારા માટે શું ટેકઅવે રહ્યો? જાગૃતિ એ કોઈ દૂરનું, અઘરું, ભવિષ્યમાં પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નથી. એ આપણી અંદર અત્યારે આ ક્ષણે ઉપલબ્ધ છે. શાંતિ, આનંદ, પ્રેમ એ બધું બહારથી લાવવાનું નથી, એ આપણો મૂળ સ્વભાવ છે. આપણે ફક્ત એના પર જે અહંકારના પડ ચડી ગયા છે એને હટાવવાના છે. શક્તિ આપણા હાથમાં છે.
અને મારા માટે પેલું મહત્વાકાંક્ષાથી અર્થ તરફનું સ્થળાંતર અને એની સાથે જોડાયેલો સેવાનો વિચાર, એ બહુ જ પ્રભાવશાળી લાગ્યો. જીવનનો સાચો ગોલ જ્યારે હું શું મેળવીશ થી બદલાઈને હું શું આપી શકીશ બને છે, ત્યારે ખરેખર જીવન જીવવાનો આનંદ અને સંતોષ જ કંઈક અલગ હોય છે. સાચી પરિપૂર્ણતા સેવામાં છે.
ટૂંકમાં કહીએ તો સંદેશ એ છે કે આપણે સંજોગોના લાચાર શિકાર નથી. આપણે આપણા અનુભવોના શક્તિશાળી રચયિતા છીએ. સાચું સુખ, સાચી શાંતિ બહારની દુનિયામાં નથી, એ આપણી અંદરની જાગૃતિમાં છે.
અને આ યાત્રા આપણા સાચા દૈવી સ્વરૂપ તરફ પાછા ફરવાની છે,
જે ખૂબ જ આશા અને મુક્તિનો સંદેશ આપે છે. એ યાદ અપાવે છે કે બદલાવ હંમેશા શક્ય છે અને સાચી શાંતિ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, જેને આપણે ગમે ત્યારે ફરીથી મેળવી શકીએ છીએ.
તો આટલા ઊંડા અને પ્રેરણાદાયક વિચારો પછી શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ.
ચોક્કસ. આપણે આટલી બધી વાત કરી અહંકાર, આત્મા, મહત્વાકાંક્ષા, અર્થ, રોલ અને ગોલ વિશે, તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આપણો સાચો રોલ આ માનવ શરીર દ્વારા અનુભવ લેનાર આધ્યાત્મિક જીવનો હોય અને આપણો અંતિમ ગોલ બાહ્ય સફળતા કરતા આંતરિક અર્થ અને સેવામાં વધુ હોય તો આ સમજ આપણા રોજિંદા નાના મોટા નિર્ણયોને, આપણી પ્રાથમિકતાઓને અને આપણા સંબંધોને કેવી રીતે બદલી શકે છે, આના પર શાંતિથી વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંગે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.